તારીખ 24/6/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 215
આ સત્રમાં ગોપાલ દેવે પોતાની દશાનું વર્ણન કર્યું છે કે જે દશામાં તે પ્રારબ્ધ ઉદયને પણ લીધે છે અને પોતાના આત્મ સ્વરૂપને પણ લીધે છે. સાધક દશા એક એવી દશા છે કે જેમાં સંચિત કર્મનો ઉદય ભોગવવો અનિવાર્ય હોય છે, એટલે પરિણામનો કોઈ એક અંશ એ બાજુ પ્રવર્તતો હોય છે અને આત્મસાધના ચાલુ રહેતી હોય છે. કઈ દ્રષ્ટિએ જ્ઞાનીને જોવા એ વિવેક માટે એવો વિષય છે. કેમ કે જ્ઞાનીને જે ઉદયભાવો વર્તે છે, ઉદયભાવો અનુસાર પ્રવૃત્તિ હોય છે, એ પ્રવૃત્તિ સ્પષ્ટપણે બીજાને પણ સમજાય છે એવી હોય છે. એ ઉપરાંત એમની અંતર સાધના ચાલુ હોય છે એ સર્વ સામાન્ય મનુષ્યને સમજમાં આવે એવી વાત નથી હોતી. એના માટે કોઈ વિશિષ્ટ યોગ્યતા હોય તો એ વિષય સમજાય છે. અનંતકાળમાં જ્ઞાની પુરુષ ન ઓળખાયા એનું મુખ્ય કારણ આ બન્યું છે. મુખ્ય કારણ એ બન્યું છે કે જગતના જીવોની બાહ્ય દ્રષ્ટિ છે. મુમુક્ષુ જગતમાં પણ અંતરદ્રષ્ટિને પ્રાપ્ત કોઈ એક વિરલ જીવ હોય છે, બાકી બાહ્ય દ્રષ્ટિમાં હોય છે, મને મુમુક્ષુ કહેવાય તો પણ. અને તેથી કરીને જ્ઞાની પુરુષના બાહ્ય પરિણામો અને બાહ્ય પ્રવૃત્તિ સમજમાં આવે છે, અંતર સાધના સમજવામાં આવતી નથી. ફળ સ્વરૂપે એ શંકાનું અને અભક્તિનું કારણ બને છે અને શંકાને અભક્તિના પરિણામ થાય ત્યારે જ્ઞાની પુરુષના સમાગમથી જે પારમાર્થિક લાભ થવો જોઈએ તે લાભ નથી થતો. આ એક મોટી વિતમણા હોવાથી અનંતકાળમાં અનંતવાર સત્પુરુષનો મુનિઓનો અને તીર્થંકરોનો યોગ થવા છતાં પણ અંતરદ્રષ્ટિના અભાવમાં ઓળખાણ થઈને અને ઓળખાણ થઈને કે પારમાર્થિક લાભથી વંચિત રહ્યો. કૃપાળુ દેવે એને એક પત્રમાં બીજભૂત ભૂલ કહી છે. કેવી ભૂલ? એક બીજભૂત ભૂલ રહેવાથી બધી ભૂલો એમને રહી ગઈ. આ એક ભૂલ મટે તો બધી ભૂલો મટે. આ પત્રમાં એમણે ચાલતી પરિસ્થિતિના મંથનને સ્પષ્ટપણે વ્યક્ત કર્યું છે. એ દ્રષ્ટિએ આ પત્ર ઘણો ઊંડો, જ્ઞાનથી સમજવા જેવો એવો ઊંડો પત્ર છે. મથાળામાં ઓમ નમસ્કાર કર્યો છે. ઓમ એટલે આત્મા અને ઓમ એટલે આત્માને કહેનારી દિવ્ય ધ્વનિ, એ બંને વાત ઓમમાં છે. ઓમ એક શબ્દ છે, એનો વાચ્ય આત્મ સ્વરૂપ છે અને એ વાચક શબ્દ છે એ દિવ્ય ધ્વનિ સ્વરૂપે છે, કેમ કે આત્માને એ દર્શાવે છે અને દિવ્ય ધ્વનિનો મુખ્ય વિષય પણ આત્મા છે. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે નિદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે બનતો છે. સનાતન એટલે ત્રણેય કાળ, ત્રણેય કાળના જ્ઞાનીઓનું એવું આચરણ હોય છે કે જે કાળે જે પ્રારબ્ધ ઉદય આવે તેને ભોગવી લેવું. ભોગવી લેવું એટલે અહીંયા રાગદ્વેષપૂર્વક ભોગવી લેવું એમ કહેવા માંગતા નથી, પણ સમ્યક પ્રકારે ભોગવી લેવું એમ કહેવા માંગે છે. હું ચકાશે એ શબ્દ વાંચ્યો છે એમ કે અમે સમ્યક પ્રકારે વેગીએ છીએ. ભોગવું કે ભોગવવું કેવું એક જ વાત છે. તો બધા કાળના જ્ઞાનીઓ, ભૂતકાળમાં થયેલા અનંતા જ્ઞાનીઓ, ભવિષ્યમાં થનારા અનંત જ્ઞાનીઓ, વર્તમાનમાં વિચારનારા જ્ઞાનીઓ, એ બધાનું આ એક જ નીતિ અને એ નીતિપૂર્વકનું આચરણ છે. જે કાળે પોતે બાંધેલા કર્મનો ઉદય આવે, દરેકનો ભૂતકાળ જુદો છે, તો દરેકનો ઉદય જુદો છે. જ્ઞાન દશા તો ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. દેહ, મનુષ્ય, નારક અને તુર્ય છે. ચારે ગતિમાં સંઘની પંચેન્દ્રિય જીવોને જ્ઞાન દશાની પ્રાપ્તિ થઈ શકવા યોગ્ય પ્રગટ શક્તિ છે, પ્રગટ પુરુષાર્થની યોગ્યતા છે, અને જ્ઞાનની પણ યોગ્યતા છે. બે ગુણ મોક્ષ ભૂમિકામાં યથાર્થ પ્રકારે વિકસિત થાય તો જ્ઞાન દશામાં પરિણમે. એટલે ચારે ગતિમાં જે કર્મ બંધાયા એ બધા ગતિ અનુસાર બંધાણા, અને એક ગતિમાં પણ વિવિધ પ્રકારના ઉદય હોય. સામાન્યપણે સમુચ્ચયપણે એમ કહેવાય કે જે મનુષ્ય જ્ઞાની હોય તો એવા બીજા પણ મનુષ્યો જ્ઞાની હોય તો બધા એ મનુષ્યને લાયક કર્મ બાંધ્યા છે, અને મનુષ્ય થઈને એ જ્ઞાની થયા સામાન્યપણે એમ કહેવાય. વિશેષપણે વિચારીએ તો એ દરેક જ્ઞાનીના પૂર્વકર્મ જુદા જુદા છે, દરેકના ઉદય જુદા જુદા છે. કોઈ રાજા હોય, કોઈ રંખવટ, કોઈ રોગી હોય, કોઈ નિરોગી હોય, કોઈ રૂપાળા હોય, કોઈ કદરૂપા હોય, બધું જ સંભવિત છે. વર્તમાન જ્ઞાન દશાને વર્તમાન પુરુષાર્થ સાથે સંબંધ છે, પૂર્વકર્મ સાથે બિલકુલ. પૂર્વકર્મને તો ઉલ્લંઘન કરીને એ દશા પ્રાપ્ત કરેલી છે, એટલે પૂર્વકર્મ ઉદયમાં ભલે આવે તેઓ પણ જાણે છે કે મેં પૂર્વે કરજ કર્યું છે, એ ચૂકવવાનો પ્રસંગ છે. કોઈ પણ જાતને આનાકાની કર્યા વિના, રાજય કે નારાજ થયા વિના, અનુકૂળતા કે પ્રતિકૂળતાની કલ્પના કર્યા વિના, ઉદયને ભિન્ન જાણીને, માત્ર એના જ્ઞાતા ભાવમાં રહીને, ઉદાસીન રહીને, ઉપેક્ષિત રહીને, તે ઉદય પ્રસંગમાંથી પસાર થવું, એને સમ્યક પ્રકારે ઉદયને વેદ્યો અથવા ભોજ્યો એમ કહી શકાય. સમ્યક પ્રકારે વેદવું એટલે શું? સમ્યક પ્રકારે ભોગવવું એટલે શું? કે ઉદય પ્રસંગની ભિન્નતા જાણવી. સૌથી પહેલા તો ઉદય મારો નથી. લોકો એમ કહેશે કે જો આમને ઉદય આવ્યો, જ્ઞાની એ વાત સ્વીકારતા નથી, ઉદયના સ્વામી થતા નથી. ઉદય આવ્યો છે કે મારી સત્તાની બહાર હોવાથી, સત્તા એટલે અસ્તિત્વ, મારા અસ્તિત્વની બહાર હોવાથી એમાં મારા પણ હું કેવી રીતે કરું? જે પ્રત્યક્ષ ભિન્ન છે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી, એના સ્વચતુષ્ટ, એનામાં મારા સ્વચતુષ્ટ, મારામાં દ્રવક્ષેત્ર કાળ ભાવથી. જ્યારે ઉદયમાં પોતાપણું નથી ત્યારે જેમ આપણને આખા કલકત્તાના પારકા મકાનને પારકા સંજોગોમાં કાંઈ લેવા દેવા નથી, એ પરિસ્થિતિ ઊભી થાય છે. ટ્રાફિક કેટલો જાય છે અહીંયા મેઇન રોડ ઉપર, આપણા આંગણેથી જાય છે ને આ ટ્રાફિક પણ. આપણને કાંઈ એની અસર ખરી? કેમ કે આપણે કાંઈ સંબંધ નથી એની સાથે, પોતાપણાનો કોઈ સંબંધ નથી. પછી બસ હોય કે ગાડી હોય, રિક્ષાવાળો હોય કે આ પગે ચાલતો હોય, ગમે તે પરિસ્થિતિ હોય, ટ્રાફિક ટ્રાફિક છે. ટ્રાફિક ટ્રાફિક છે એનો અર્થ કે મારે કાંઈ લેવા દેવા નથી. એમ જ્ઞાની પુરુષને જેટલો ઉદય આવે છે એ બધો ટ્રાફિકના રૂપમાં છે. બધો તમામ ઉદય એ ટ્રાફિક ગણે છે. અંદર દ્રવ કર્મનો ઉદય છે એ પણ પરમાણુની અવસ્થા છે, અને બહારમાં નો કર્મનો ઉદય છે એ પણ પરમાણુની જ અવસ્થા છે. અથવા કોઈ જીવ સારું નરસું બોલે એના ભાવ આપણા પ્રત્યેના આપણને લક્ષમાં રાખીને સારા નરસા થતા હોય તો પણ એ પરદ્રવ્ય છે ને, એ ક્યાં સ્વદ્રવ્ય છે? જેમ પરમાણુ પરદ્રવ્ય છે તેમ તે જીવના પરિણામ પણ પરદ્રવ્ય ને પરભાવ છે. પછી આપણે જાતને એમાં ઇન્વોલ્વ જેટલી કરીએ એટલી ભ્રાંતિગતપણે થયેલી ઉપાધિ છે અને એ દુઃખ છે. ચોખ્ખી વાત, સ્પષ્ટ વાત એ છે કે ભિન્ન છે, વસ્તુ સ્થિતિ એ ભિન્ન છે, અને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન સ્વયં આત્માને ઉપદેશ બોધમાં પરિણામ આપી દે છે. એટલે ઉપદેશ બોધ એમ છે કે તું શાંત રહે ને અશાંત ન થા. ઉપદેશ શું છે? કે તું શાંતિ રાખ અને અશાંતિ ન કર. તો તું વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કર એટલે શાંતિ ઓટોમેટિક છે, આપોઆપ જ છે. સાવધાની એટલે કે આપણે અથડાઈએ નહીં કોઈને સાથે. કેટલે સાવધાની? કેટલે કે કોઈની સાથે આપણે અથડામણ ન થાય. તો આમાં એટલી સાવધાની તો રાખવાની છે, હૃદયામાં એમાં અથડામણ ન થાય તો જ અશાંતિ ન થાય, ને અથડામણ થાય તો અશાંતિ થાય. આમાં પણ અથડામણમાં તો આવવાનું છે જ નહીં. ટ્રાફિકની વચ્ચે ઘેરાયેલા છીએ ચોક્કસ, પણ સાવધાની રાખીએ. અને એ સાવધાની રાખવું એટલે શું? કે આ પર છે અને સ્વ નથી, મારું નથી, મારે કાંઈ લેવા દેવા નથી. નુકસાન જતું હોય તો મારું નથી, અને લાભ થતો હોય તો મારો નથી. કેમ કે બંને થતા થવામાં મારા આત્મા મને કોઈ ફરક પડતો નથી, અને એ સાબિત થઈ ચૂકેલી વાત છે કે ભૂતકાળમાં તમારા આત્માને અનંત પ્રકારના સંયોગોના લાભ નુકસાન થઈ ચૂક્યા છે. તમે લાભની અંદર મોટા સંપત્તિ વાળા દેવ પણ થયા છો, સમૃદ્ધિ વાળા, અને ગરીબમાં ગરીબ જંતુ પ્રાણી પણ થયા છો, બધું થઈ ચૂક્યું છે. સાબિત એ છે કે તમારા આત્મામાં એથી કાંઈ આવ્યું ગયું નથી. તમારો એક પ્રદેશ ક્ષેત્રમાંથી ઓછો થયો નથી કે એમાં કોઈ ઇન્જરી થઈને ડાઘ લાગેલો નથી. ઇન્જર તો થયો નથી, પણ ઇન્જરીનો કોઈ ડાઘ પણ લાગેલો નથી. શરીરમાં તો બાળપણમાં ગુમડું થયું હોય તો એનો ડાઘ રહી જાય, કાંઈ નથી રહેતો. અમે તો એટલો નિર્લેપ પદાર્થ છે સ્વભાવથી આ આત્મા છે, માણસે સ્વભાવથી એટલો નિર્લેપ અને અસંગ તત્વ છે કે કાંઈ એને વળગી શકે નહીં, ચોંટી શકે નહીં, લેપાયમાન થાય નહીં અને કોરે કોરો નક્કો રહીએ એવો સ્વભાવ થશે. એટલે એ સાબિત થઈ ચૂકેલી વાત છે કે શૂન્ય ગુણા લાભ નુકસાન આત્માને થતા નથી. અત્યારે પણ જે અશાંતિ છે એ શૂન્ય ગુણા લાભ નુકસાનને કારણે છે. નુકસાનને કારણે પણ અશાંતિ છે અને લાભને કારણે પણ અશાંતિ જ છે. અને અનિત્ય પદાર્થોમાં પોતાપણું કરવા જતા અનિત્યતાનો ભય સતાવ્યા વિના રહેશે નહીં. તમારો ભાગીદાર છે નાની ઉંમરના છે, મારા સુધી 10 વર્ષ કઝિન બ્રધર છે, ફાયદા નથી કરે. નાનપણમાં એના પિતાશ્રી ગુજરી ગયા અને એનો વહીવટ બધો મારે સંભાળવો પડે. ભણતા 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 ધંધામાં હોશિયાર થઈ ગયો માણસ, કમાવા માંડ્યો અને પિતાશ્રી મૂકી ગયા હતા એના કરતાં સારી સ્થિતિ થઈ ગઈ. તો નાનપણમાં છોકરાને મૂકી જાય તો જરાક માણસને એમ થાય કે આના બધા બધા કામ અધૂરા રહી ગયા, એવું જ હતું. ચાર નાની બહેનો અને આ 15 વર્ષની ઉંમર, એટલે 15 વર્ષની નીચે ચાર નાની ઉંમરની છોકરીઓ હોય અને કુટુંબનો કરતા કરતા જાય એટલે હવે કામ બાકી છે એમ કહેવાય, બધા કામ બાકી છે. કુદરતી આર્થિક સ્થિતિ પણ એવી હતી, થોડી નબળી થઈ ગઈ. એમ ચારે બાજુનો ઉદય એવો હતો કે બધા એને એમ થાય અને તકલીફ છે, પણ એ તો પ્રારબ્ધ પ્રમાણે સૌને ચાલે છે. જ્યારે ગાડી બંગલા બધું થઈ ગયું એને એમ થવા માંડ્યું મારો, આપણે હોશિયાર થઈ ગયા, કમાવા માંડ્યા, કમાણા ભેગું કર્યું, આ બધું મૂકીને જવાનું. એક જ દીએ બસ એક ઝાટકે છોડી દેવાનું. રસ્તો નહીં તો મારાપણાનો રસ્તો એની કલ્પના દુઃખદાયક છે. પ્રસંગ તો ફસાઈ જાય છે, ફસાઈ દુઃખદાયક છે, પણ એની કલ્પના પણ દુઃખદાયક છે. અમારે તો શું કે દુકાને પણ કોઈ ને કોઈ નિમુક્ષું આવે ને, ચર્ચાઓ અવાર નવાર ચાલતી એટલે થોડું બધા કરે ને, આનો કાંઈ રસ્તો છે કે નહીં, ભાઈ કોનો ભાઈ કે ભાઈ મેં ના આનો કાંઈ રસ્તો છે કે નહીં, છે આનો રસ્તો. એની મોત સામે દેખાય ને કોઈ દુઃખ ન થાય, હસતા હસતા વાત કરી શકાય આપણે, એવો સરસ રસ્તો. તો મારે માથું મારવું પડશે, ક્યાં છે ધંધામાં બુદ્ધિ લગાવી છે, હવે આમાં લગા મારું નામ છે તો શું કરે બોલાવું છું, તે અત્યાર સુધી ધંધામાં બુદ્ધિ લગાવી છે હવે આમાં લગા, એ થોડો થોડો રસ લેવા નહીં ગયો. માતાને કંઈક સમજમાં આવી કે છે તો કંઈક એવું, પણ જગતની મોહની એવી છે માણસને ખેંચી જાય છે. એ તો થોડું આ બાજુ સમજાવીને કાંઈક ઠીક લાગ્યું, પણ પછી એને એમ થયું કે આપણે હજી ખાવું પીવું મજા કરવાના અનુકૂળતાઓ થઈ છે તો શા માટે મજા ન કરવી. એટલે વેકેશન પડે તો લેમ્બના લઈ જવું છે, દાર્જી લઈ જવું છે, બહુ સારું જઈ આવું. ચીજ એવી છે કે આ સમજ્યા પછી પણ એની અસર રહેવી એ બીજી વાત છે, સાવ બીજી વાત છે. ખ્યાલમાં વાત આવે એની અંદર બહુ સારું છે, કામ કરવા જેવું છે, પણ બીજી બાજુનું ખેંચાણ દોરવું એ જરા અઘરી વાત છે અને પુરુષાર્થ માગે એવી વાત છે. એટલે ઉદય પ્રસંગો છે એમાં કાજે સંસાર વધારે છે અને લાઈન ફેર થાય તો સંસારમાં કાપી પડી ભ્રમણ કાપી લઈને સંસારીમાં જાય છે. એક આ બાજુનું પણ થાય છે અને આ બાજુનું થાય છે. આખો આધાર પોતાની સમજણ અને વિવેક ઉપર છે. આ પત્રમાં ગોપાલદેવના પોતાના પરિણમન સંબંધીમાં ચર્ચા હોવાથી મુમુક્ષુને પુરુષાર્થ કરવામાં ઘણું માર્ગદર્શન મળે અને ઊંડું માર્ગદર્શન મળે તેવો વિષય છે. એમણે કહ્યું કે અમને હૃદય આવે છે અને જ્ઞાની પુરુષોનું જે આચરણ છે સમ્યક પ્રકારે ઉદય ભાવના રહેવું એવું આચરણ અમને પણ સહજપણે ઘટે છે. એટલે કે અર્થાત કરીને એનો અર્થ કર્યો છે, આચરણ એવું વર્તે છે એટલે કેવું કે જે સંસારમાં સ્નેહ રહેવા નથી, કેમ કે પારકાપણો છે, બિન જાણ્યું એટલે એમાં સ્નેહ રહ્યો નથી. બસ અહીંયા ફેર પડ્યો, ઉદયમાં બધાને સ્નેહ છે, સંસારમાં બધાને સ્નેહ છે અને જ્ઞાનીઓને સંસારમાં સ્નેહ નથી. અહીંથી જ્ઞાની જુદા પડે છે. જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. એટલે ઉદય છે અને પ્રવૃત્તિ કરીએ છીએ માટે સ્નેહથી કરીએ છીએ એ વાત અમારે માટે નથી. બીજા પણ એવી પ્રવૃત્તિ કરે છે. મુંબઈની ઝવેરી બજારમાં કૃપાળુદેવ જે ગાડી ઉપર બેસીને વેપાર કરતા હતા તો જ વેપાર બાજુની દુકાનમાં એમ જ થતો હોય, માલ વેચવો, માલ ખરીદવો, માલ વેચવો, માલ ખરીદવો, એ જ પ્રકાર હોય છે. બારમાં તો દેખાવમાં કાંઈ ફેર પડે નહીં. એકને મારાપણાને લઈને પકડ છે ને સ્નેહ છે આખે આખો ત્યાં ટીંગાય છે, નફાને નુકસાન દેવીમાં આમને કાંઈ લેવા દેવા નથી. કેમ કે એ તો ખ્યાલ છે જે થાય છે પરાવૃત પ્રમાણે થાય છે, અકલ હોશિયારીથી કાંઈ થતું નથી. અને અકલ હોશિયારીથી થતું હોય તો બજારમાં કોઈ હરીફને ટેકવા દે, રસ્તા ઉપર જ મૂકી દે, સડક ઉપર જ લઈ આવે, કોઈના હાથની વાત કોઈની નથી હાલતી. વાત એમ છે કે કોઈની નથી હાલતી, નહીતર તો એ તમને રસ્તા ઉપર લઈ આવે એનું હાલતું હોય તો એની ક્યાં વાત કરીએ. દાખલો એક બહુ સરસ આપો, બહુ મોટો દાખલો છે. અમેરિકા છે એ સાધન સંપન્ન દેશ છે અને એની સામે ઈરાનની સામે એ લડ્યું વર્ષ દોઢ બે વર્ષ પહેલાનો દાખલો છે ને. ઈરાન તો એની પણ બચ્ચું જ કહેવાય ને, મચ્છર કહેવાય, આ મોટો સિંહ કહેવાય, એની પણ ઈરાન કેટલું કહેવાય, મચ્છર કહેવાય. વળી યુરોપના 27 રાષ્ટ્રો એની સાથે જોડાણા, કેટલા એની તાકાત તો 3 ગણી થઈ ગઈ ને. હે, ઈરાનની બાજુમાં ઇઝરાયલ પણ એની સાથે, કેમ કે અમેરિકા બધા ઇઝરાયલીઓ છે આમ તો. અને એને બધું ખરકી દીધું એના આંગણે, કે જો અમારી આટલી તાકાત છે. એને હુમલો કરવામાં 5 મહિના વિચાર કરવો પડ્યો હતો અમેરિકાના પ્રેસિડેન્ટને, ક્યારે હુમલો કરવો, ક્યાંથી કરવો, કેમ કરવો, કરવો કે ન કરવો, ક્યારે કરવો, એવા 5 મહિના લાગ્યા. ભારત તો એક જ દિવસે આખા ઈરાનને સાફ કરી નાખે એટલા હથિયારો લઈને બોલ્યા હતા. રાત ન પડે, દિવસે હુમલો કરે તો રાત પડવાની જરૂર નહીં, બધું ખેદાન મેદાન કરી નાખે એક જ દિવસમાં કલાકોની અંદર. એટલા હથિયાર લઈને પડ્યા હતા ને, તો હવે તો 5 મહિના લાગ્યા ને હુમલો કર્યો, અમે વિચારીને હુમલો કર્યો છે અને ખેદાન મેદાન નથી કર્યા. ઈરાનને જીવતું રાખ્યું, દુશ્મનને કોણ રાખે, એને ખબર નથી કે સદ્દામ હુસૈન જીવતો હોય તો અમેરિકામાં મારું ખૂન થઈ જાય. ટેરરિસ્ટનો જમાનો છે, છે કે નહીં? કોઈની સાથે વેર બાંધો તો દુનિયાના ગમે એ ભાગમાં તમે ખલાસ કરવાની પરિસ્થિતિ છે કે નહીં? અને કેનેડીને એમ જ મેર્યો છે ને ભર બજારમાં, અમેરિકાને રાજમાર્ગ ઉપર એને મારેલો છે. એટલે વાત તો ખુલ્લી છે. કોઈની હોશિયારી કામ આવતી હોય તો કોઈ કોઈને જીવવા ન દે, રસ્તા ઉપર હાલવા ન દે, માથે પગલે ના લો, રસ્તા ઉપર પગ નહીં મૂકવા દે. માણસ પૂછે કે નો આલુ તો પગ મૂકવા ક્યાં તો કે તમારા માથા ઉપર રસ્તા ઉપર નહીં એમ કે એવી પરિસ્થિતિ જગતના જીવોની છે. પણ કોઈનું ચાલે નહીં, પ્રારબ્ધ પ્રમાણે જે થવાનું હોય તે થાય. એક જ પરમાણુ સ્વતંત્ર પરિણમે, એક એક જીવ સ્વતંત્ર પરિણમે. કોઈ પરમાણુ કે કોઈ જીવ ઉપર આપણા આત્માનો કે કોઈના આત્માનો કોઈ અધિકાર નથી. આ વિતરાગી કાનૂન છે કે તમારો અધિકાર નથી, છતાં તમે અધિકાર જમાવવા જાઓ, કાનૂન ભંગનો દંડ ભોગવવો પડે. પડે કાયદો તોડો તમે ભંગ ભંગો, બધાને માટે એક સરખો કાયદો છે. જે જ્ઞાની છે એ સમજી ગયા આમાં પ્રારબ્ધ જે જે કાળે જે જે ઉદયપણે જે આવે તે ભોગવી લ્યો રાગદ્વેષ કર્યા વિના. એમાં કાંઈ સંસારમાં સ્નેહ કરવા જેવું કાંઈ છે નહીં. અને તો ઉદય પણ છે, સ્નેહ નથી થતા, ઉદય પણ છે અને ઉદય અનુક્રમે વિદન થયા કરે છે. એ ઉદય અનુક્રમે ભોગવીએ છીએ, જે જે ઉદય આવે જે જે કાળે તે એ ઉદયના ક્રમમાં પણ કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી કે આ જરાક મોડું થયું હતો સારું હતું, આ કાંઈક વહેલું થયું હતો સારું હતું. એટલો ફેરફાર કરવાની ઈચ્છા ના આવી તો સરળ નથી, પણ થોડો મોડો આવ્યો તો સારું હતું, થોડો વહેલો આવ્યો હતો એ અમારી ઈચ્છા નથી. કેમ કે જે કાંઈ કુદરતની વ્યવસ્થા છે એ જીવ અને પરમાણુના વિજ્ઞાન અનુસાર છે. અને દરેક અવસ્થા પરિપક્વ કાળે જન્મ પામે છે જીવની કે પરમાણુ. ત્યારે આંબે પાકી જાય પછી નીચે પડે એને લટકાવવાનું કોઈ સોલ્યુશન નથી કે હજી થોડી મોટી થાય તો હારું આપણે એને લટકાવી દઈએ. કેમ કે પાકીને નીચે ઉતરી પડી ગઈ, એમ દરેક અવસ્થા પાકીને જ બહાર આવે છે, ચાહે જીવની હોય કે ચાહે પરમાણુની. હાની વૃદ્ધિ કરવાની ઈચ્છા નથી અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. અને જે રીતે અમને ઈચ્છા નથી થતી એ એવું જ્ઞાની પુરુષનું આચરણ હોય એ બરાબર છે. અમને પણ એવું ઉદાહરણ સહેજે સહેજે વર્તે છે. તથાપિ હવે શું થયું, ક્યાંક ગડબડ શું થાય છે? તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી અને સ્નેહ રાખવાની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવે છે, સ્નેહ રહ્યો નથી અને સ્નેહ રાખવો એ નથી, બે વાત છે. તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી, તેનાથી નિવૃત્ત પણ જ આત્માને વિષય વર્તે છે. એ સંસારના પ્રસંગ કોઈનું કારણ થઈને અમારે કોઈ કાર્ય કરવું નથી, કોઈ અમને અમારા કાર્યનું કારણ થાય એ પણ અમે ચાહતા નથી. અમે કારણપણે રહેવા ચાહતા નથી અને કોઈને કારણ બનાવવા પણ ચાહતા નથી કોઈ પણ કાર્યના. એવી પરિસ્થિતિ તેમ છતાં પણ તેમાં અનેક પ્રકારના સંઘ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે. છતાં પણ અનેક પ્રકારના સંઘ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે. એ જ્ઞાન થાય છે પોતાનું કે આ પ્રારબ્ધ પ્રમાણે આ પ્રસંગો છે અને એ પ્રસંગની પ્રવૃત્તિ પ્રારબ્ધ પ્રમાણે કર્યા સિવાય આમાંથી બીજો કોઈ ઉપાય નથી અને એ જ મારે કરજ ચૂકવવાની પરિસ્થિતિ છે. એ પ્રવૃત્તિ એ જ કરજની ચૂકવણી છે. જે સમપરિણામે વેદન કરીએ છીએ સમ્યક પ્રકારે સમપરિણામે, એટલે કે પરિણામમાં વિષમતા આવ્યા વિના કરીએ છીએ. પરિણામમાં વિષમતા નથી આવતી. ધંધા ઉપર બેઠા છે, પૈસા કમાતા જાય છે, પણ આ પૈસા કમાઈને આમ ખર્ચશું એવો વિકલ્પ નથી, અને આ પૈસા મારા છે એવો વિકલ્પ નથી, એવું જ્ઞાન નથી, એવું જ્ઞાન નથી. આ પૈસા મારા છે, કોપરામાં હવાલો એવી રીતે પડે છે ભાગીદારના પર્સન્ટેજ પ્રમાણે, એમના ખાતે જમે થાય નફો. પોતે નિવૃત્તિને પહેલેથી ઈચ્છતા હતા, જેમ જેમ સમય જતો ગયો એમ એમનો વૈરાગ્ય વધતો ગયો, નિવૃત્તિના પરિણામ જોવું કરવા લાગ્યા. 20 વર્ષે ધંધો શરૂ કર્યો છે ઉંમરમાં, 24 વર્ષે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી છે ધંધો કરતા કરતા. 20 વર્ષે ધંધામાં પ્રવેશ કર્યો, 10-11 મહિના પછી એમના લગ્ન થયા. એમના ભાગીદારના મોટા ભાઈની દીકરી કપોરભાઈની, કાનજીભાઈ બહેનના, કાનજીભાઈ પણ દેવાશંકરભાઈ, દેવાશંકરભાઈ એમના કાકાજી સસરા થયા. પહેલા એમને ભાગમાં લીધા, પછી સત્પણ કરીને મને લગ્ન દીધું. એ બંને પરિસ્થિતિમાં પોતે આગળ વધીને કે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. નાનપણ યાદ આવે છે, નિર્મળતા ના પણ ઘણા ભેદ છે. મિથ્યા દ્રષ્ટિ અનેક જીવોને પૂર્વ ભવનું સ્મરણ થાય છે, અનેક જીવોને થાય છે, એમાં દૈન્ય અદૈનોને પણ થાય છે. અમેરિકાને આ વિષયમાં રિસર્ચ કરતી ઇન્સ્ટિટ્યૂટના રેકોર્ડ ઉપર 3000 કેસ છે. કેટલા? જ્યાં જ્યાં એ લોકોને ખબર પડે ત્યાં જાતે જાય છે અને પરીક્ષા કરે છે. મુસલમાનમાં હોય, ગમે તેમાં હોય, જાતિ સ્મરણ જ્ઞાન થાય એ થવાના કારણો બીજા છે. આત્મજ્ઞાનના કે અધ્યાત્મના કારણો છે તે જાતિ સ્મરણ જ્ઞાન નથી થતું. મૃત્યુ વખતે સહજપણે અબુદ્ધિપૂર્વક બેશુદ્ધ અવસ્થા ન થઈ હોય અને પરિણામ કંઈક સરળતાવાળા રહ્યા હોય, અબુદ્ધિપૂર્વક, તો બીજા ભાવમાં એનું સ્મરણ આવવું સહજ બને છે. અને એ તો નાનું બાળક હોય ને મરી જાય તો પણ થાય. હું એક કેસ અમારે ભાવનગરમાં છે, અત્યારે તો બેનની ઉંમર મોટી છે, મોટી એટલે 25-30 વર્ષની છે, પણ એ 2 વર્ષની હતી અને ઘરમાં બોલવા માંડી આગલા ભાવની વાતો. પહેલા તો બાળક સમજીને કોઈ ધ્યાન ન દે, જે આડું ગાંડું બોલે, આડું બોલે ગાંડું બોલે તો બાળકો તો એવું જ બોલે ને, પણ 4-5 વર્ષની થઈ ને ત્યાર પછી એને જે બોલવાનું ચાલુ રાખ્યું કે જૂનાગઢમાં અમારું ઘર હતું, શું અમે નવરાત્રિમાં ગરબા આવી રીતે લેતા હતા, અમારા ઘરમાં નીચે ભંડકિયામાં અમે અછાણા લાકડા રાખતા હતા, અમારે દૂધની ને પેંડાની દુકાન હતી, મારા પિતાશ્રીનું ફલાણું નામ છે, હું એ જયારે બધું બોલવા માંડ્યું એટલે આપણે લોકો તો અમે મુખ્ય કુટુંબ છું, જાતિ સ્મરણ જ્ઞાનને સમજીએ છીએ, એટલે એમ પડ્યો કે આને કાંઈક આ છોકરીને પૂર્વભૂમિનું સ્મરણ હોવા જોઈએ છે. એટલે એને બધા પછી એની પાસેથી વાતો કઢાવી, પ્રશ્નો પૂછીને એને જે જવાબ આપ્યા એમાં 22 એના જવાબ લખી લીધા નોટબુક લઈને. પછી જૂનાગઢમાં આ છોકરીને ઘરે રાખીને જઈ આવ્યા, 22 એ 22 બરાબર નીકળ્યા. ત્યાં સુધી કે એ છોકરીનો જે જન્મ થયો એ પહેલા 290 દિવસે એ છોકરીનું મરણ જૂનાગઢની મ્યુનિસિપાલિટીમાં ના રેકોર્ડમાં હતું. શાસ્ત્રો અનુસાર ગર્ભમાં રહેવાનો પીરિયડ મેન્સિસ પીરિયડના 10 ટાઈમ્સ હોય છે. એટલે એમ મને પૂછ્યું કે શું છે, તો 29 દિવસનો પીરિયડ છે. એક્ઝેક્ટ એક વાત મળતી આવી ગણિતની દ્રષ્ટિએ અને ફેક્ટની દ્રષ્ટિએ, ફેક્ટ્સ એન્ડ ફિગર્સ બધું મળતું. ત્યાં છોકરી હતી ને અહીંયા છોકરી થઈ, ત્યાં વિષ્ણુ નગર માં અહીંયા જય નગર માં આવી ગયું. જાતે સ્મરણ ના કોઈ આત્મજ્ઞાન નથી, બાળકને પણ થાય છે. તેમાં મતલબ શું છે કે બાળકને પણ થાય છે. પછી છોકરીને લઈ ગયા ત્યાં, છોકરી ઓળખી કાઢી એની માને. હું વિચિત્ર સંજોગોમાં ઓળખું છું કે આ લોકો જયારે એને ઘરે લઈને જતા હતા ત્યારે પેલી બાઈક કોઈ કાયમસર ઘરેથી બહાર નીકળી સામે આ લઈ આપી હતી. આ લોકો પેલા જે એટલે ઓળખતા હતા ત્યાં તો એની બા સામે આ લઈ આવે છે. પછી જોયું કે હવે આમાં શું થાય છે, આપણે જુઓ હવે જરા પ્રેક્ષક થઈને જુઓ કે આમાં પરિસ્થિતિ શું ઊભી થાય છે. જ્યાં થોડી નજીક આવી બાઈ નાને ઓળખી લીધી કે અમારી માં છે પૂર્વ ભાવને. ઉંમર નાની હતી 5-6 વર્ષની, દોડીને બાજી મારી માં કરી દે. સમજણ તો હોય ને એવું છે. એની બાઈ વિચારમાં પડી ગઈ કે આ કોકની છોકરી બને હે ને વળગે છે, એને ખબર નહોતી. પછી આમ જોયું તો ઓલા ભાઈઓ આરે તક થી આ લોકો જે તપાસ કરવા આવ્યા હતા એ લોકો આ છોકરીને લઈને આવ્યા. પછી એને તરત ખુલાસો કર્યો કે આ તમારી પૂર્વ ભોગી ગીતા છે અને મેં એને ઘર જોવા લઈ આવ્યા છે, તમને ઓળખી કાઢ્યા. એને બોલો નેચરલ પરિસ્થિતિમાં સાબિત થઈ ગયું કે જાતિ સ્મરણ જ્ઞાન હોય છે અને નાના બાળકને પણ હોય છે. અને કૃપાળુને પણ 7 વર્ષની ઉંમરમાં એ જાતિ સ્મરણ થયું છે. આત્મજ્ઞાન નથી, એટલે સ્મરણ જ્ઞાન છે. તો કોઈ એક પરિસ્થિતિમાં એની સરતી પાછળથી ખુલે છે. જેમ આપણને સ્મૃતિનો વિષય વિસ્મૃતિનો વિષય બહુ વિચિત્ર છે, અડધો યાદ આવે અડધો યાદ ન આવે, અથવા કાલનો યાદ ન આવે 10 વર્ષ પહેલાનો યાદ આવે. કાલે શાક હું ખાતો હતો તો માથું ખૂંડવાળું પડે, ભૂલી ગયા, યાદ નથી કાલે શું શાક ખાતો હતો. અને 10 વર્ષ પહેલા આ તારીખે જન્મદિવસ હતો અને આ શાક કર્યું હતું યાદ આવે, કારણો ભૂલી જઈએ. તો વિચિત્ર પરિસ્થિતિ છે મતિ જ્ઞાનની. શોષણ જ્ઞાન એવું પાંગળું ને લંગડું છે, એ વસ્તુ જુદી છે. આત્મજ્ઞાન છે સાવ જુદી વસ્તુ. ગોપાળુદેવના કેસમાં એક સ્પેશિયલ કેસ જેવો વિષય છે, જુદો જ વિષય છે. એ પૂર્વ ભાવના આરાધક હતા, એ વાત સાબિત થઈ શકે એ વાત છે. એટલે એ સંસ્કારો, ધર્મના સંસ્કારો લઈને આવેલા. એટલું જ નહીં, આત્માના આરાધન સાથે સાથે સત્સુતનું આરાધન પણ એમનું ઘણું હશે એવું લાગે છે. કેમ કે એમનો ઉપયોગ જે સત્સુતમાં કામ કર્યો છે એ તો ચમત્કાર જ છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી એને કોઈ પહોંચે નહીં, ભણેલો ગણેલો પંડિત કોઈ પહોંચે નહીં. એમનો જે ઉઘાડ છે એ ચમત્કારી હતો. એનું કારણ એમને પૂર્વ ભાવનો આરાધન હતો. એ આરાધનને કેટલી મૂડી લઈને આવેલા એ, એટલે નાનપણથી જાતિ સ્મરણ થવા ઉપરાંત એમની વિચાર શક્તિ, આ લાઈનની વિચાર શક્તિ એ એટલી બધી અસાધારણ હતી કે એમ થાય કે જ્ઞાની હોવા જોઈએ, તો પહેલેથી જ્ઞાની હોવા જોઈએ એમ લાગે. પણ એમણે પોતે ખુલાસો કર્યો છે કે 24મે વર્ષે સંકેત અમને પ્રગટ થયું છે, એટલે નામ દેશાતો સંકેતથી થાય. અને એ પહેલાં સંકેત નથી એવી પણ ઘણી વાતો એમણે કરી છે, પાછા જુદા જુદા પત્રમાં એ વાત કરી છે એમણે. અને એની હાઉ એમની પાસે જે સ્મૃતિજ્ઞાનની મૂડી હતી એ સમ્યક જ્ઞાનીને હોય એવી મુમુક્ષુની ભૂમિકામાં હતી. એટલે એક ન્યાય એમને મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાની તરીકે સ્વીકારવામાં દોષ નથી. એટલે કોઈ એમને જ્ઞાની તરીકે એમની મુમુક્ષુની ભૂમિકામાં સ્વીકારી લે તો એને દોષ ન લાગુ પડે. કેમ કે જ્ઞાન દશાની કેટલીક સંપત્તિ લઈને એ આવેલા, શું કે વર્તમાનમાં જ્ઞાન દશા પ્રગટવાની બાકી હતી તો પણ. એટલે આખો સ્પેશિયલ કેસ છે, એને સ્પેશિયલી કન્સિડર કરવો પડે. બીજાની જેમ ન ચાલે, સામાન્ય મનુષ્યને જેને એને કન્સિડર ન કરે. હા, આત્મજ્ઞાન તો અનુભવ માગે છે, સ્વાનુભવ માગે છે. એટલે સ્વાનુભવની દશા તો ઘણી આગળની દશા છે. વિચાર દશા એ વિચાર દશા છે, જ્ઞાન દશા એ જ્ઞાન દશા છે. અલબત્ત વિચાર દશા જ્ઞાન દશાનું કારણ છે અને કારણમાં કાર્યનો ઉપચાર કરી શકાય છે.
વિચાર
આત્મજ્ઞાન સ્વાનુભવ થયો, નિર્વિકલ્પ સમ્યક દર્શન થયું, એ ચોથો ગુણ છે. એ પહેલા વિચાર દશા હોય છે અને પ્રયત્ન દશા હોય છે. ચોવીસમા વર્ષે એમનો પહેલો પત્ર 165 નંબરનો છે, 64મા વર્ષે. બહુ શું લખે છે, સ્પષ્ટ છે, બહુ બારીકાઈ છે. એમના વચનોનો અભ્યાસ કર્યો છે આગળના પાછળનો મહિનો. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી ભલે કે પણ નહીં જાય, મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. આ દ્રષ્ટિનો પાવર ભગવાનની ચર્ચામાં આ વાત આવે છે. એ વાત એમણે ચોથા ગુણસ્થાને આવતા વાત કરી છે, દેવી દ્રષ્ટિ પકડી પ્રગટી, એટલે મોક્ષનું પ્રયોજન નથી. એ વાત એવી લીધી, મોક્ષુતામાં મોક્ષનું પ્રયોજન હોય છે, જ્ઞાન દશામાં મોક્ષનું પ્રયોજન હોતું નથી, અને છતાં મોક્ષ થયા વગર રહેતો નથી. આ દ્રષ્ટિ પ્રત્યે દ્રષ્ટિનું દૂર બોલે છે. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી, નિશંકપણાની, નિર્ભયપણાની, નિર્મંજનપણાની અને નિષ્ફળપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે, અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહી છે. એ તો ખાતરી છે, એ તો પૂર્ણ થઈ જવાનું છે. છતાં ભલે એથી અલૌકિક દશાની ઈચ્છા રહેશે, એટલે કે એની પણ જરૂર નથી, એવી દશાની ઈચ્છા રહેશે તો આ વિશે શું કહેવું કે એની પણ ઉપેક્ષા કરીએ છીએ. એટલે જ્ઞાન દશા પ્રત્યે એવા વચનો એમના આગળના પત્રોમાં નથી, અને આગળ પણ એમણે એ ખુલાસો કર્યો છે, અને પોતાના અંગત કાવ્યમાં પણ એવું સ્પષ્ટીકરણ એમણે આપ્યું છે કે 1947 છે. બહુ પ્રમાણ છે. એટલે શું છે કે જ્યારે મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા ઉત્પન્ન થાય છે ત્યારે એમને વિચારો અને એમના લખાણો એ સપ્રમાણ નીકળે છે. શું એટલે જ્ઞાન દશા થયા પછી જોઈ ગયા છે અમને, એમને એ સપ્રમાણ લાગેલું છે અને એવું યથાર્થતામાં બને છે. સમ્ય જ્ઞાન એ સમ્ય જ્ઞાન છે, કેમ કે એમાં આત્માનો અનુભવ પ્રગટ છે. એ સમ્ય જ્ઞાન યથાર્થ સમજણનું પહેલા જ યથાર્થ પોઝિશનમાં સમ્ય જ્ઞાન આવ્યું છે. એટલે યથાર્થ સમજણ એ મુમુક્ષુની ભૂમિકામાં હોય, એ ડેવલપ થાય ત્યારે સમ્ય જ્ઞાનમાં પરિણમે. એવી આગળ પાછળના જ્ઞાનની લિંક છે આમાં. એટલા માટે સત્સંગ અને સ્વાધ્યાયથી જ્ઞાનની યથાર્થતામાં આવવું એ મુમુક્ષુતાનું પર્યાપ્ત કાર્ય છે. શા માટે સત્સંગ વધ્યો એમણે, અને સત્સંગ શા માટે ઈચ્છનીય છે મુમુક્ષુ માટે, કે એ સત્સંગની અંદર જ જ્ઞાન યથાર્થતાને પામે, અને જ્ઞાન યથાર્થ થાય તો એ જ્ઞાન આગળ વધીને સમ્ય જ્ઞાન અને પરિણમે. આ સુસંગતતા છે, પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય વચ્ચે આ જાતની લિંક છે, સુસંગતતા છે. એટલા માટે મેં એ વાત કરી છે કે તમે સત્સંગ કરો, સત્સંગ માર્યો, સત્સંગ માર્યો, એટલા માટે એમનું યથાર્થતા પહેલેથી જોવામાં આવે છે. અસાધારણ યથાર્થતા છે, સાધારણ યથાર્થતા નહીં, કેમ કે પૂર્વ આરાધક દશામાં આવેલા, જ્ઞાન દશામાં આવેલા છે, પાછા એમાંથી પાછા ગયેલા છે, પણ અમુક વસ્તુ રહી ગઈ છે એમની પાસે. ભાંગ્યું ભાંગ્યું તો જરૂર છે, એટલે માણસ શ્રીમંત હોય ને એક વાર દિવાળી ઉઠાકે તો કોઈ કોઈ ચીજો તો એની ભાઈ રહી જ જાય એમ કે છે. કેટલી મૂડી લઈને આવેલા છે, વિજ્ઞાનની વાત લઈને આવ્યા અને પોતે ઊંડા ઉતરી ગયા એમાં, વિજ્ઞાનમાં સીધા આવ્યા. બાકી તો તૈયારી હતી જ એમની. એટલે એમને સુભાષભાઈ પ્રત્યે બહુ ભાવ આવ્યો, ઉપકાર બુદ્ધિ થઈ અને એમને જોયું કે આવી સુપાત્રતા છે કે મારા આત્મા ઉપર અસર કરી ગઈ, એનું નિમિત્ત પણ હું મારા આત્મા ઉપર અસર કરી ગયો, નથી આ જેવું કોઈ અસાધારણ પાત્ર છે. એમને અસાધારણ પાત્રતા પોતે જોઈ સદમસ્ત જીવને હોય છે. અવધિ અને મનોપર્યોગ જ્ઞાન પણ કોઈ એક પરિસ્થિતિમાં સદમસ્ત જીવને પ્રગટે છે. તેરમા ગુણ સ્થાને કેવળ જ્ઞાન પ્રગટે છે, બારમા ગુણ સ્થાન સુધી છદમસ્ત દશા છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે, મતિ શ્રુત અવધિ મનોપર્ય ને કેવળ. એમાં મનોપર્ય જ્ઞાન ભાવલિંગી મુનિઓને છઠ્ઠા સાતમા ગુણ સ્થાને વિશેષ આરાધનાના પ્રકારમાં પ્રગટી શકે છે, પણ બધાને પ્રગટે છે કઈ નથી. કોઈ કોઈને પ્રગટે, કોઈને ન પ્રગટે. તીર્થંકરને ગણધર્મને તો પ્રગટે છે. અવધિ જ્ઞાન છે આ કાળમાં કોઈને નથી પ્રગટતું, પણ એ કોઈને પણ પ્રગટી શકે છે. અને દેવ અને નારકીઓને હોય છે, બધાને અવધિ જ્ઞાન હોય છે, પણ જે મિથ્યા દ્રષ્ટિ છે એના અવધિ જ્ઞાનને કુઅવધિ કહે છે, અને સમ્યક દ્રષ્ટિના અવધિ જ્ઞાનને સુઅવધિ જ્ઞાન કહે છે. એ એક વિશેષ પ્રકારનો ઉભાર છે. દૂરવર્તી ક્ષેત્ર અને દૂરકાળવર્તી પદાર્થોનું જુદી જુદી મર્યાદામાં અવધિ એટલે મર્યાદા, જુદી જુદી મર્યાદામાં જુદા જુદા અવધિ જ્ઞાનીઓને એનું જ્ઞાન થાય છે. એ પહેલાં મતિકૃત જ્ઞાન બધાને હોય છે. મતિ જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન સીધો સંપર્ક કરે જે પદાર્થ સાથે, અને એનું જે જ્ઞાનમાં પ્રતિબિંબ આવે એને મતિ જ્ઞાન કહે છે. એના ઉપર વિશેષ વિચાર ચાલે એને સુત જ્ઞાન. પાકો લઈએ કે કોઈ બૂમ મારી મારશે દરવાજે આવીને, કોઈ બૂમ મારી તો ફલાણા ભાઈ અંદર છે કે ફલાણા બેન અંદર છે, ત્યારે બધાને અવાજ સંભળાણો, એટલે મતિ જ્ઞાન બધાય નથી. તો કોઈ બૂમ મારી ને ફલાણા નામની બૂમ મારી, પછી એના ઉપર વિશેષ વિચાર ચાલે છે. ફલાણાનું નામ લીધું એટલે મારું નામ કે બીજાનું નામ, બૂમ પાડનાર કોઈ પુરુષ છે કે સ્ત્રી છે એવા જ ઉપરથી ખબર પડી જાય છે, કે બાળક છે ખબર પડી જાય. એમ એ વિશે ઉપર વિશેષ વિચાર મન કરે ત્યારે એને સુત જ્ઞાનનું કાર્ય થયું કહેવાય. મતિ જ્ઞાનના વિષય ઉપર વિશેષ જ્ઞાનની પ્રવૃત્તિ થવી તે સુત જ્ઞાનનું કાર્ય છે, એને સુત જ્ઞાન કહે છે. આ રીતે સુત જ્ઞાન છે. કૃપાળુદેવ સુત જ્ઞાનની ઘણી નિર્મળતા લઈને આવેલા. સમ્યક જ્ઞાનની નિર્મળતાનું સ્ટેજ એ જુદી જુદી જ ક્વોલિટી છે આખી, અને એને વિશેષણ સમ્યકનું મળે છે, એ પહેલાં વિશેષણ મિથ્યાત્મક મળે છે. તો પણ નિર્મળતા જુદી જુદી સ્ટેજમાં જુદી જુદી હોય છે. મિથ્યાત કહીને એક જ વર્ગમાં એને લઈ જઈ શકાય નહીં. આપણે આટલે જ્ઞાનથી ચર્ચા કરીએ છીએ, એટલે પ્રશ્નો કોઈ પૂછે કે મુમુક્ષુને આના માટે શું, ત્યારે આપણે શું કહીએ છીએ કે મુમુક્ષુની કયા સ્ટેજની ભૂમિકા છે એ પેલા પ્રશ્નમાં ચોખ્ખી, પછી આપણે એનો ઉત્તર વિચારીએ. મુમુક્ષુ એટલે એક દરજ્જાના બધા નથી, આંગળી આંગળી છે પાંચમાં પાંચ આંગળી સરખી નથી. મુમુક્ષુ બધાની યોગ્યતા જુદી, બધાના સ્ટેજ જુદા જુદા. કેવી યોગ્યતા વાળાના કયા સ્ટેજ વાળાનો પ્રશ્ન છે એ પ્રશ્ન નક્કી થયા વિના એનો ઉત્તર યથાર્થ પ્રમાણે નક્કી ન થાય. એ રીતે પૂર્વ ભૂમિકામાં નિર્મળતા હોય મતિસ્ત જ્ઞાનની એ સંભવિત છે, અને કૃપાળુ દેવને બહુ સારી હતી એમ કહી શકાય, બહુ સારી હતી. એવા જ્ઞાની મહાત્માઓ બહુ ઓછા થાય એની પૂર્વ ભૂમિકામાં પણ આટલું સરસ જ્ઞાન હોય, એવા ઓછા જોવા મળે. જ્ઞાની ઘણા થાય, કૃપાળુદેવ જેવા ઓછા પણ જોવા મળે, કેમ કે બધા પૂર્વના આરાધક નથી હોતા, એવું બને છે. જ્ઞાની જ્ઞાનીમાં પણ ફેર પડે, એક જ્ઞાની એ ભાવે જાય એક જ્ઞાની બીજા ભાવે જાય, એક જ્ઞાની ત્યાર પછી ના ભાવે જાય ને, કોઈ પાંચ સાત દસ ભાવે પણ જાય. ભગવાન મહાવીર સ્વામીને દસ ભોગ્યા, આત્મજ્ઞાન થયા પછી ભગવાન મહાવીર સ્વામીના જીવને દસ ભોગ્યા. બે ચાર છ ભાવમાં સામાન્યપણે મોક્ષ થાય છે, ચાર આઠ ભાવમાં એ સામાન્ય વાત છે. વિશેષ વાતમાં પછી એથી આગળ હોય અથવા એથી પહેલા હોય એમ શીખતા હોય. અહીંયા શું કીધું અમે કે અમે પ્રારબ્ધને સમ પરિણામે વેદન કરીએ છીએ, તથા પછી હજુ પણ તે કેટલોક વખત સુધી ઉદય જોગ છે એટલે લંબાશે એવું લાગે છે, આવું પ્રારબ્ધ હજી લંબાશે એવું લાગે છે એમ જાણીને ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ. આમ નામ ક્યાં સુધી આ પ્રવૃત્તિમાં નિરર્થક પ્રવૃત્તિમાં રહેવું પડશે. કેદીને સજા થઈ છે, કેદમાં રહેવાની તો કોઈને ઈચ્છા ન હોય, બંધનથી મુક્ત થઈને વિચરવાની સૌને ઈચ્છા હોય, પણ સજા એ સજા છે અને અનિવાર્યપણે ભોગવવી પડે છે. એનો ખેદ થાય એ સ્વાભાવિક છે, કેમ કે હજી તો નથી તો ખેદ થાય. એ પ્રમાણે વિતરાકતા સહિતનું જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટાપણે ત્યાં પ્રવૃત્તિ કરી રહ્યું છે એમ કહેવું છે. એટલે સંભાવરી છે, કેટલોક ચારિત્રમો અનુસાર પ્રવૃત્તિનો રાગ કે દ્વેષ કે મોહ ચારિત્રમો એવો પરિણામની અંદર અંશ હોય છે ખરો, એ વિભાવાંશ છે. અને જ્ઞાની એના પણ જ્ઞાતા રહીએ છીએ એવી વિચારતા છે, પણ કોઈ ન્યાય એમના પરિણામનો અંશ ગણીને અલ્પરાગ દ્વેષ છે એમ ગણવામાં આવે છે. પણ મુખ્યપણે એ વાત નથી, એ વાત ગૌણપણે છે. મુખ્યપણે તો એ જ્ઞાતા દ્રષ્ટાને સમ પરિણામે રહીએ છે એ મુખ્ય વાત છે, અલ્પ વિષમતા છે એ ગણવા પાત્ર નથી, કેમ કે એ તો એમના એડજસ્ટમેન્ટમાં જાય છે. જ્યારે તમારે મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય અને ટ્રાફિક ક્યારેક વધી જાય તો તમારે ગાડી ધીમી પાડવી પડે, કોઈ વાર ઊભી રાખવી પડે, તો કોઈ વાર 5-25 ફૂટ રિવર્સમાં પણ લેવી પડે, કેટલી વાર લાગે પહોંચવામાં. પણ એ બધું આગળ વધવા માટે છે, રિવર્સમાં લેવી હોય તો આગળ વધવા માટે છે, ઊભી રાખવી હોય તો આગળ વધવા માટે છે, ને ધીમી પાડવી હોય તો આગળ વધવા માટે છે એમ સમજવું. એટલે એ ગણવાનું બીજી રીતે ગણવાનું કે જે પ્રવૃત્તિને જે ભાવ અલ્પ દેખાય છે બાહ્ય દ્રષ્ટિએ એ પણ આગળ વધવા માટેના એમના પ્રયત્નમાં ખપાના ખપવાના અને દોષ તરીકે જોવાની દ્રષ્ટિ એ સાચી દ્રષ્ટિ નથી. એવો જ્ઞાનીને આત્મ દોષ થાય એ દ્રષ્ટિ સાચી નથી એમ. મુમુક્ષુને માટે તો અભક્તિનું કારણ હોવાથી એને તો એ બહુ વિચાર કરીને નિર્ણય કરવાનો હોય છે, એની અંદર તો એક અંશે પણ અભક્તિ ન થાય એની પૂરી સાવધાની હોવી. ઉપયોગ અને ચિત્ત બંને જુદી જુદી વસ્તુ હોવા છતાં પ્રોબ્લેમ એ થાય છે કે ઉપયોગ જેટલી સહજતા અથવા સરળતાથી ચિત્ત સાથે જોડાઈ જાય છે તેટલી સરળતાથી ચિત્તને ઉપયોગ સાથે જોઈ શકાતો નથી. આ માટેનો કાયમી શું ઉપાય છે? ચિત્ત છે એ શબ્દનો પ્રયોગ જુદી જુદી રીતે થાય છે, ચિંતના કરે તે ચિત્ત, સામાન્ય અર્થ એનો એવો છે. જે જ્ઞાનના પરિણામ ચિંતના કરે એને ચિત્ત કહે છે, અને અભિપ્રાયને પણ ચિત્ત કહે છે. એટલે અહીંયા ચિત્તને તમે કયા અર્થમાં સમજીને પ્રશ્ન કર્યો છે એ તેનું સ્પષ્ટીકરણ થવું આવશ્યક. હે, અભિપ્રાય પ્રમાણે કે ભાઈ મારું ચિત્ત તો આમ છે, ઉપયોગ આમ જાય છે, પણ મારું ચિત્ત તો આમ રહે છે, આપણે મારા મનમાં તો આમ છે. મનમાં એટલે અભિપ્રાયમાં, મનમાં કયો, ચિત્તમાં કયો, અભિપ્રાયમાં કયો, એક અર્થમાં છે. હવે એ રીતે વિચારીએ તમારા પ્રશ્ન તે કે ઉપયોગ જુદી વસ્તુ છે, ચિત્ત જુદી વસ્તુ છે, બરાબર છે. ઉપયોગ જેટલી સરળતાથી અથવા સરળતાથી ચિત્ત સાથે જોડાય છે, એટલે અભિપ્રાય સાથે જોડાય છે, તેટલી સરળતાથી ચિત્તને ઉપયોગ સાથે જોડી શકાતું નથી. કારણ કે ઉપયોગ તો અભિપ્રાય વિરુદ્ધ પણ જાય. ઉપયોગ છે એ અભિપ્રાય સાથે જોડાય તો બેને સુસંગત થાય, એટલે સરળતાથી જોડાઈ ગયો ઉપયોગ. પણ કોઈ વાર ઉપયોગ છે એ અભિપ્રાય વિરુદ્ધ કામ કરે છે, એવું પણ બને છે. ત્યારે ચિત્તની સાથે નથી જોડાતું, ઉપયોગ બીજી દિશામાં જાય છે, અભિપ્રાય બીજી દિશામાં હોય છે, અને તેથી અભિપ્રાય વિરુદ્ધ પરિણામ જે ઉપયોગના થયા એનો ખેદ પણ થાય છે. કામ કે મારો ઉપયોગ ન, જે વિચાર કરવો નહોતો એ વિચાર આવીને ઉભો રહ્યો, વિચાર કરવાનો તો અભિપ્રાય છે અને એ જ વિચાર આવીને ઉભો રહ્યો, ખેદ થાય કામ કેમ છું. એટલે ચિત્તની સાથે ન જોડાય એ સ્વાભાવિક છે. ઉપયોગ ચિત્ત સાથે અભિપ્રાય સાથે જોડાય તો તો સુસંગત હોવાથી સરળપણે થાય છે કામ. પણ બધી વખતે એવું નથી બનતું કે અભિપ્રાય પ્રમાણે જ ઉપયોગ ચાલે, ત્યાં ચિત્ત જોડાતું. અભિપ્રાય સાથે હોય તો જોડાય, ઉપયોગની અભિપ્રાયની સુસંગતતા હોય તો ચિત્ત જોડાય, વિરુદ્ધ હોય તો ચિત્ત ન જોડાય, એમ બને. મનથી કરે છે પણ કેટલીક વખત કામને પણ કરવું પડે છે, એવું બને છે. સામાન્ય રીતે આપણા મનથી આપણે કામ કરીએ છીએ, કોઈ પરિસ્થિતિમાં કામને પણ કરવું પડે. મારું મન નથી પણ ઠીક છે ચાલો, બધાનો એમ વિચાર થતો હોય તો બતાવો તમે. સમગ્રપણે જો વિચારીએ તો કામ કરવાની અંદર જીવના ત્રણ ગુણના નો મુખ્ય રોલ છે, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર. આ ત્રણનું કોઓર્ડિનેશન જુદી જુદી રીતે છે જુદા જુદા પ્રસંગે, પણ સામાન્યપણે જનરલાઇઝ કરીએ તો કોઈ પણ મનુષ્યના કોઈ પણ જીવના પરિણામમાં સંસારમાં મુખ્ય ત્રણ ગુણોની પ્રવૃત્તિ છે, શ્રદ્ધા જ્ઞાનને કાર્યક્રમ છે. અને મોક્ષ માર્ગમાં પણ એ જ ત્રણ ગુણોની મુખ્ય પ્રવૃત્તિ છે, એ અવિપરીત છે, દસમી દર્શન જ્ઞાન કાર્યક્રમ. એટલે જે કાંઈ આપણે કાર્ય કરીએ છીએ એની અંદર આપણા ત્રણ ગુણ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર મુખ્યપણે કામ કરે છે, અને પુરુષાર્થ એને ફોલોઅપ કરે છે. એ ત્રણ ગુણના પરિણામને પુરુષાર્થ છે, વિધિગુણનો પર્યાય છે, એને અનુસરે છે, એનો ફોલોઅર છે, અને તાકાત એનામાં છે, ફોલોઅરમાં પુરુષાર્થમાં તાકાત છે. પછી કામ ઉલટું થાય કે શું ઉલટું થાય. આમ ચાર ગુણની પ્રવૃત્તિમાં ચાર ગુણનો રોલ છે, અને એમાં ત્રણ મુખ્ય છે અને ચોથો એનો ફોલોઅર છે. એવી રીતે સાયન્સ છે.